ચાલો શરૂ કરીએ છે.
નમો હરિહંતાણમ, નમો સેદાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોવે સવસાહોણમ, તીન ભુવન મે ચાર વિતરાગ વિજ્ઞાનતા, શિવ સ્વરૂપ શિવકાર, નમઃ ત્રિયોગ સંહારિકે.
આપણે છ ઢાળાના આધારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એનું સ્વરૂપ સમજવાનું શરૂ કર્યું છે, કરેક્ટ? આપણી ત્રીજી ઢાળ ચાલે છે અને એમાં આપણે નવમી ગાથા સુધી પહોંચ્યા છે. આપણે થોડો વચમાં ગેપ થઈ જાય એટલે થોડુંક રિવિઝન કરશું, પછી આગળ જશું, બરાબર? તો ત્રીજી ઢાળમાં શરૂઆત ક્યાંથી થઈ છે ત્રીજી ઢાળમાં? હા, કે વ્યવહાર અને નિશ્ચય. એની પહેલા એમ કીધું કે આત્માનું સુખ છે મોક્ષ માર્ગમાં, અને એ મોક્ષ માર્ગ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ છે. હવે એ ત્રણને સમજાવવાની બે પદ્ધતિ છે, એક નિશ્ચય અને એક વ્યવહાર, બરાબર? ફરીથી આ ત્રણ કઈ અલગ અલગ વસ્તુ બે ટાઈપની છે એમ નથી, વસ્તુ ત્રણ એક જ છે, પણ એને સમજાવવાની બે પદ્ધતિ છે, બરાબર? એક છે નિશ્ચય અને એક છે વ્યવહાર. હવે એમાં આપણે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ કઈ ગાથામાં જોયું હતું? એક જ ગાથામાં એક સાથે ફટક દઈને જોઈ લીધું હતું, સેકન્ડ ગાથામાં. વેરી ગુડ. સેકન્ડ ગાથામાં નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ શું જોયું આપણે? હા, કે જેવો જીવ છે એવું જાણવું એ નિશ્ચય સમ્યક જ્ઞાન છે, એવું જ એને માનવું એ નિશ્ચય સમ્યક દર્શન છે, અને એમાં લીન થઈ જવું એ નિશ્ચય સમ્યક ચારિત્ર, બરાબર? ફરીથી જે નવા છે એના માટે નિશ્ચયનો મતલબ શું? કે વસ્તુ જેવી છે એવી ડાયરેક્ટલી કહી દેવી, એને કહેવાય નિશ્ચય. તો નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એટલે એનું એક્ચ્યુઅલ સ્વરૂપ જેવું છે એવું કહી દેવું. તો પર દ્રવ્યથી ભિન્ન પોતાના આત્મામાં રુચિ કરવી એનું નામ છે સમ્યક દર્શન. પર દ્રવ્યથી ભિન્ન પોતાના આત્માને જાણવું એનું નામ છે સમ્યક જ્ઞાન, અને પર દ્રવ્યથી ભિન્ન પોતાના આત્મામાં લીન થઈ જવું એ છે સમ્યક ચારિત્ર. હવે આ તો એક ગાથામાં ત્રણેયના મીનિંગ કહી દીધા, બરાબર? એક ગાથામાં ત્રણેયના મીનિંગ એક સાથે કહી દીધા. હવે જો ભવ્ય જીવ હોય, એક્ચ્યુઅલ બહુ પાત્રતા એની તૈયાર હોય, તો આટલું કહેવાથી એનું કામ થઈ જવું જોઈએ, આત્મામાં લીન થઈને ભગવાન થઈ જાય, સમજાય છે? પણ એવું વાસ્તવિકતામાં થતું નથી. કેમ નથી થતું? કેમ કે પહેલા તો જીવની એવી પાત્રતા તૈયાર થવી જોઈએ ને. તો એવી પાત્રતા તૈયાર થવા માટે જીવનું સ્વરૂપ શું છે, અજીવનું શું છે, સમ્યક દર્શન શું છે, સમ્યક દ્રષ્ટિ જીવ કેવા હોય છે, આ બધી વસ્તુનું અલગ અલગ રીતે પહેલા તો એનું મીનિંગ સમજાવે છે. એ સમજાવે એટલે જીવના જ્ઞાનમાં એનું સ્વરૂપ ક્લિયર થાય, અને એ સ્વરૂપ ક્લિયર થાય પછી એવું એ જીવ માની શકે. તો એના માટે થઈને વ્યવહારથી અલગ અલગ રીતે આ બધી વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, સમજાય છે? વ્યવહારથી અલગ અલગ રીતે આ બધાનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. થોડાક આગળ આવી જાઓ ને, પાછળ જગ્યા નથી આવી, થોડા થોડા બધા આગળ આવી જાઓ. તો આપણે જોયું હતું કે વ્યવહારથી કયા કયા એંગલથી વસ્તુનું સ્વરૂપ સમજાવે છે. તો સૌથી પહેલો એંગલ હતો સાત તત્વથી, સાત તત્વથી વસ્તુનું સ્વરૂપ સમજાવે છે. હવે આ સાત તત્વ આપણે પહેલા જેવા સાત તત્વ જોયા છે એવા નથી. આપણે પહેલા છે ને ખાલી જીવના એંગલથી જોયા હતા કે જીવનું સ્વરૂપ સમજવું હોય તો આ હું જીવ, બાકી બધું અલગ. અહીંયા સાત તત્વ જે છે એ શું સમજાવે છે? કે જ્યારે જીવનું સ્વરૂપ સમજાવશે ત્યારે બધા અલગ અલગ ટાઈપના જીવ કેવા હોય છે એ પહેલા સમજાવે છે આપણને. એટલે આપણને ખબર પડે કે ઓકે, આપણે અહીંયા છે, પરમાત્મા ક્યાં છે, વચમાં અંતરાત્મામાં કેટલી કેટેગરી છે એ બધું આપણે જોયું છે. પછી એમાં અજીવ નું સ્વરૂપ સમજાવશે તો પાંચેય દ્રવ્ય નું અલગ અલગ સ્વરૂપ સમજાવશે, આશ્રવ બંધ સંવર નિર્જમ મોક્ષ, બરાબર? ઓકે, એના પછી બીજો એંગલ છે કે સમ્યક્ત્વ ના અથવા તો સમ્યક્વી જીવ ના આઠ અંગ બતાવે છે, પછી એના જ 25 દોષ બતાવે છે, બરાબર? આ અલગ અલગ એંગલ થી શું બતાવવા માંગે છે કે કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ જયારે થશે અથવા તો જેવી રીતના નિશ્ચયમાં સમજાયું એવું જયારે પોતે માનશે તો એનામાં કેવી ક્વોલિટીઝ આવશે, સમજાય છે? તો આપણે અત્યારના 7 તત્વોનું સ્વરૂપ જોઈએ છે, એમાં આપણે 9th ગાથા સુધી પહોંચ્યા છે, તો આપણે હવે સીધું 9th ગાથાથી આગળ વધારીએ છીએ. આટલું બેકગ્રાઉન્ડ બધાને ક્લિયર છે કે વાત ક્યાંથી આવે છે, કેમ કે આ કોન્ટેક્સ્ટ વગર ખાલી તત્વ સમજવા માટે તત્વ નથી સમજતા આપણે, ત્યાંથી આગળ આવીને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ શું છે એ સમજવું છે. ક્લિયર? ઓકે, ચાલો. તો આપણે 9મી ગાથા આગળ આવ્યા છે, એમાં 9મી ગાથામાં આપણે 8મી ગાથામાં આશ્રવનું સ્વરૂપ લાસ્ટ ટાઈમ જોઈ લીધું હતું, બરાબર? આશ્રવ અને બંધ એકચ્યુઅલી બેવ આપણે થોડાક જોઈ લીધા હતા, આપણે એને ફરીથી ખાલી ગાથાથી જોઈ લઈએ. જો 8મી ગાથાની છેલ્લી બે લાઈન છે, પેજ 68, શું કહે છે? યો અજીવ, એટલે ઉપર અજીવ કહી દીધા, અબ આશ્રવ સુનિયે, તો એ આશ્રવ કેવી રીતના સાંભળો? મન વચન અને કાય ત્રણેય યોગોની એકાગ્રતાથી આશ્રવનું સ્વરૂપ સાંભળો. અચ્છા, હવે આશ્રવ કેવા છે? કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ, બરાબર? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ પાંચના નામ આપણે સાંભળ્યા હતા, ખ્યાલ હોય તો. આશ્રવ પાંચ ટાઈપના છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. હવે નોર્મલી આપણે શું કહીએ છીએ, જે પહેલા આપણે 7 તત્વોની ભૂલ પહેલા ભણી ગયા સેકન્ડ ડાલમાં, ત્યાં શું વાત કરી હતી કે આશ્રવ એટલે શું? મિથ્યાત્વ, રાગ અને દ્વેષનું ઉત્પન્ન થવું એટલે આશ્રવ, બરાબર? મિથ્યાત્વ, રાગ, દ્વેષનું ઉત્પન્ન થવું એટલે આશ્રવ, અને એમાં સુખ બુદ્ધિ માનવી એ જીવની આશ્રવ તત્વની ભૂલ, બરાબર? હવે અહીંયા થોડું વધારે ડિટેલમાં સમજાવે છે કે આશ્રવ પાંચ ટાઈપના હોય છે. ફરીથી આશ્રવ એટલે શું? જીવના ભાવોમાં મિથ્યાત્વાદી ભાવ થવા અને સામે કર્મોનું આવવું, બરાબર? તો એ કર્મોનું આવવું જીવના પાંચ ટાઈપના ભાવને કારણે થઈ શકે છે. એ કર્મોનું આવવું જીવના પાંચ અલગ અલગ ટાઈપના ભાવોને કારણે થાય છે, એટલે એને આશ્રવના પ્રકાર કીધા છે. મિથ્યાત્વ તો બધાને ખબર છે, જીવને પોતામાં જીવપણું ન માનવું, ઊંધી માન્યતાનું નામ મિથ્યાત્વ છે, બરાબર? અવિરતિ, અવિરતિ એટલે શું છે? અવ્રત, વ્રતો લેવામાં અશક્તિ હોવી, વ્રતો ન લઈ શકવા એને કહેવાય અવિરતિ, બરાબર? પછી થર્ડ પ્રમાદ, પ્રમાદ એટલે શું? જીવ પોતાના આત્મામાં હંમેશા લીન હોવો જોઈએ. ટેકનિકલી તો જેવા ભગવાન પોતાના આત્મામાં લીન છે, એવો જીવ પણ પોતાના આત્મામાં લીન હોવો જોઈએ, પણ જીવ પોતાના આત્મામાં એવું લીન નથી રહી શકતો નીચલી ભૂમિકામાં, અને બહાર આવી જાય છે, એને કહેવાય છે પ્રમાણ. આ બધા ભાવો જેમ જેમ ગુણસ્થાન વધતું જાય એમ એમ છૂટે છે, બરાબર? આપણે એ પણ વાત આગળ થઈ ગઈ હતી કે મિથ્યાત્વ પહેલાથી ત્રીજા ગુણસ્થાનમાં હોય છે, અવિરતિ ચોથા ગુણસ્થાનમાં હોય છે, પછી આ પ્રમાદ પાંચમા છઠ્ઠા સુધી હોય છે, સાતમામાં નથી હોતું, પછી 7-10 ગુણસ્થાન સુધી કષાય હોય છે, અને પછી આગળ 13મા ગુણસ્થાન સુધી યોગ હોય છે, તો આ બધા પરિણામો એવા છે કે હવે યોગ 13 થી નીચે બધામાં જ હોય છે, એવી રીતના કશાય બી 10 થી નીચે બધામાં જ હોય છે. પણ જ્યારે છૂટવાનો ક્રમ આવે તો સૌથી પહેલા આ છૂટે છે, પછી આ છૂટે છે, પછી આ છૂટે. આ રિવિઝન ચાલે એટલે હું બહુ ફટાફટ જાઉં છું, આપણે બધું જોઈ લીધું છે બરાબર. ઓકે, હવે આગળ એનાથી આગળ વધીએ છે. 9 ગાથા કાઢો. જો 9 ગાથાનું ટાઇટલ શું છે? આશ્રવ ત્યાગનો ઉપદેશ અને બંધ સંવર નિર્જરાનું લક્ષણ. ફરીથી આપણે બધા આપણે અત્યારે શું ભણીએ છે બધાને ખ્યાલ છે? આપણે જોયું હતું વ્યવહાર. વ્યવહારમાં સૌથી પહેલી કેટેગરી છે 7 તત્વ. એ 7 તત્વમાં આપણે પાછળના જ આશ્રવ બંધ સંવર નિર્જરા તત્વ એ ભણીએ છીએ અત્યારે બરાબર. ઓકે, જો ગાથા વાંચું છું, 9 ગાથા. યે હી આત્મ કો દુઃખ કારણ. યે હી એટલે કોણ? આ 5. યે હી એટલે કોણ? આ આશ્રવની અંદર આ જે 5 ટાઈપની કેટેગરી છે એ આ જ આત્મને દુઃખનું કારણ છે. તાતે ઇનકો તજીએ, માટે એને છોડો. જીવ હવે સેકન્ડ આ આશ્રવને છોડવાનો ઉપદેશ આપી દીધો. હવે સેકન્ડ હવે બંધનું લક્ષણ કહે છે. જીવ પ્રદેશ બંધે વિધિસો બંધન કબહુન સજીએ. જીવના પ્રદેશોમાં જે વિધિથી કર્મ બંધાય છે એને બંધ કહેવાય છે. એવું બંધન કબહુન સજીએ, ક્યારે એવું બંધન કરવું ન જોઈએ. ક્યારે એવું બંધન કરવું ન જોઈએ. પછી આગળ સંવર. શમ દમ તે જો કર્મ ન આવે. શમ એટલે કે અહીંયા સામે જો લખ્યું છે કશાયનો અભાવ, અને દમ એટલે ઇન્દ્રિય અને મનને જીતવું. આ શું છે આપણે જોશું થોડીક વારમાં. કશાયનો અભાવ કરવો અને ઇન્દ્રિયોને જીતવું, આ બે વસ્તુથી જેનાથી કર્મ ન આવે સો સંવર આદરીએ. આને સંવર કહેવાય છે અને એનો આદર કરવો જોઈએ. અને લાસ્ટ લાઈન, તપ બલ તે વિધિ જરન નિર્જરા. તપ કરવાથી જે વિધિથી કર્મની નિર્જરા થાય છે અથવા તો કર્મ જરે છે એને નિર્જરા કહેવાય છે. તાહી સદા આચર્યે, એવું સદા કરવું જોઈએ. ફરીથી આપણે શેની વાત ચાલે છે અહીંયા? આશ્રવ બંધ સંવર ને નિર્જરા. આ આશ્રવ ને બંધ શું છે? આશ્રવ ને બંધ શું છે ખબર છે? આ જીવની વિકારી પર્યાયો છે. ઓકે, આપણે 7 તત્વ જોયા ને, એમાં જીવ અને અજીવમાં તો આખું વિશ્વ આવી ગયું ને. જીવ બધા જીવો અને અજીવ એટલે બાકી બધી વસ્તુ. તો હવે બાકીની 5 વસ્તુઓ શું છે? આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ. આ 5 વસ્તુ છે શું? આ જીવની પર્યાયોના ભેદો છે. આ 5 વસ્તુ જીવની પર્યાયોના ભેદો છે. એમાંથી આશ્રવ બંધ કેવી પર્યાય છે? એ જીવની અશુભ વિકારી પર્યાયો છે. સંવર નિર્જરા કેવી પર્યાય છે? સંવર નિર્જરા જીવની એક દેશ શુદ્ધ પર્યાય છે. એક દેશ એટલે પાર્શિયલ શુદ્ધ પર્યાય છે. સંવર અને નિર્જરા એ જીવની પાર્શિયલ શુદ્ધ પર્યાય છે. અને મોક્ષ શું છે? એ જીવની પૂર્ણ કમ્પ્લીટ શુદ્ધ પર્યાય છે. તો આપણે આ સમજીએ છીએ શું કામ? કેમ કે ઇવેન્ચ્યુઅલી આપણને આ અશુભમાંથી પૂર્ણ શુદ્ધમાં જવું છે. કરેક્ટ, અશુભમાંથી પૂર્ણ શુદ્ધમાં જવું છે. તો એનો પાથ શું છે એ આપણે અત્યારે સમજીએ. એનો પાથ શું છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલા તો આ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અશુભ અત્યારે શું કામ અશુભ છે. તો એના માટે થઈને એનું 5 રીતે ડિસ્ક્રિપ્શન આપણને આપ્યું કે જો જીવ અત્યારના આવી આવી ભૂલો કરે છે. કઈ ભૂલો કરે? આપણું જીવન આપણે હમણાં જોઈએ તો એક તો આપણી માન્યતા ઊંધી છે. જીવને જીવ નથી માનતા, અજીવને અજીવ નથી માનતા. જે પર પદાર્થો છે એને મારા માનીએ છીએ બરાબર ને. આ બધી ભૂલો આપણે કરીએ છીએ કે નહીં? તો એ બધા આપણા મિથ્યાત્વની ભૂલો છે. એના સિવાય શું ભૂલ કરીએ છે? એના સિવાય અવિરતિ કરીએ છે. અવિરતિ એટલે શું? કે આપણને જે બધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે ને કોન્સ્ટન્ટલી, એ ઈચ્છાઓ જીવને બધા વિષય તરફ દોડાવે છે. મને આ જોઈએ છે, મને ઓલું જોઈએ છે. તો એ કોન્સ્ટન્ટ જે ડિઝાયર્સ આપણી ઉત્પન્ન થાય છે એને આપણે કંટ્રોલ કરવાની ટ્રાય નથી કરતા, દેટ ઇઝ અવિરતિ. બરાબર. હવે એનાથી આગળ કંટ્રોલ કરીને પછી કરવાનું શું હતું? કે પોતાના આત્માનો વિચાર કરવાનો હતો, પણ એ પણ આપણે નથી કરતા અને કોન્સ્ટન્ટલી કશાયમાં રહ્યા કરીએ છે. રાગ દ્વેષના પરિણામ કોન્સ્ટન્ટ કરીએ છે. તો આ બધાને કારણે જીવને નિરંતર અંદરમાં અનઇઝીનેસ અથવા તો દુઃખ લાગ્યા જ કરે છે. તો એ દુઃખથી છૂટવાનો માર્ગ અહીંયા આપણને બતાવે છે. હવે જો આપણે એનો અન્વયાર્થ વાંચીએ, આનો ભાવાર્થ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણે એ પણ વાંચશું ડિટેલમાં. પણ પહેલા ગાથા સમજીએ એના માટે આજે પહેલી વાર અન્વયાર્થ બી વાંચીએ છીએ આપણે. જો અન્વયાર્થ શું કહે છે કે આ જે મિથ્યાત્વાદી પાંચ કીધા આશ્રવની વાત કરે છે ને, તો આ મિથ્યાત્વાદી જ આ આશ્રવના ભેદો જે પાંચ મિથ્યાત્વાદી જ એ આત્માને દુઃખનું કારણ છે. જેવી રીતના હમણાં આપણે આપણા ઉપર ઘટાવ્યું ને એને, તો આપણને દુઃખ લાગે છે કે નહીં, એ અંદરથી ફીલ થાય છે કે નહીં, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો અંદરથી દુઃખ લાગશે જ નહીં તો પછી ખાલી થિયરી ભણીને કાંઈ ફાયદો નથી. અંદર સાચે ફિલિંગમાં એ દુઃખ લાગતું હશે તો આપણે આને છોડવાની ટ્રાય કરશું. સમજાય છે ને? આપણે સમજો આ પાઠશાળામાં નથી, ક્યાંય બહાર હોઈએ, બરાબર, કોલેજમાં કે ક્યાંય હોઈએ, અને કોલેજમાં આપણને કહે કે ભાઈ હેપીનેસ શું છે, તો આપણે શું જવાબ આપીએ? બસ મને સારું ખાવા પીવાનું મળે, સરસ મજાનો, મને જે મન થાય, પિક્ચર જોવાનું મન થાય તો બી મને બધું મળી જાય, દેટ ઇઝ સુખ, રાઈટ? જેવી આપણી ઈચ્છા છે એવી બધી પૂરી થાય તો સુખ છે. આપણે લૌકિકમાં એ જ ડેફિનેશન છે કે નહીં? હવે અહીંયા આપણે એનાથી ટોટલી ઓપોઝિટ વાત કરીએ છીએ. અહીંયા શું વાત કરીએ છીએ કે આપણી ઈચ્છાઓ થવી જ ન જોઈએ. સમજાય છે ને? ત્યાં એમ કહે છે કે જેવી જેવી ઈચ્છાઓ છે બધી પૂરી થાય તો સુખ, અને અહીંયા કહીએ છીએ કે ઈચ્છાઓ થવી જ ન જોઈએ એ સુખ. તો ઇટ ઇઝ ડ્રામેટિકલી ઓપોઝિટ. અને આ પહેલા બિલીવ થવું જોઈએ તો પછી આગળ ભણીને કાંઈ મતલબ છે, નહીં તો આપણે ખાલી થિયરી સાંભળવા માટે સાંભળીએ. એવી ઈચ્છા બી ન થવી જોઈએ એકચ્યુઅલી. તો ઇવેન્ચ્યુઅલી હા, અત્યારની ભૂમિકામાં એવી ઈચ્છા થવી જોઈએ. તો અહીંયા શું કહે છે કે આ જે આપણા બધા દુઃખનું કારણ છે એ આ પાંચ ટાઈપના દોષો જે કીધા છે એ છે. તેથી આ મિથ્યાત્વાદીને છોડી દેવું જોઈએ. માટે આ બધા દોષોને આપણે છોડવા જરૂરી છે. આગળ શું કહે છે? હવે આત્માના પ્રદેશોનું કર્મથી બંધાવવું તે બંધ કહેવાય છે. આ બંધ ક્યારે પણ ન કરવો જોઈએ. બરાબર. આ બંધની વાત થઈ ગઈ. હવે સંવરની વાત કરે છે. કશાયોનો અભાવ અને ઇન્દ્રિયો અને મનને જીતવાથી કર્મ ન આવે તેને સંવર કહેવાય છે. અહીંયા આપણે થોડું વધારે ડિટેલ કરીએ. આપણે અહીંયા શું કીધું કે આશ્રવ અને બંધ એ જીવની વિકારી પર્યાયો છે, કરેક્ટ, ઇમ્પ્યોર પર્યાયો છે. અને આ સંવર અને નિર્જરા એ પાર્શિયલ પ્યોર પર્યાય છે. તો આ સંવર અને નિર્જરામાં એવું આપણે શું કરીએ છીએ જે આમાં નથી કરતા, બીકોઝ ઓફ વિચ ઇટ ઇઝ કોલ્ડ પાર્શિયલ પ્યોર? બોલો, કોઈને ખ્યાલ છે? સ્ટોપ વોટ? વી આર ટ્રાઇંગ ટુ સ્ટોપ વોટ? યુ આર સેઇંગ કર્મોથી જોડાણ કરવું આપણે સ્ટોપ કરીએ, વેરી ગુડ. પણ એનાથી પણ પહેલા, બિફોર ગોઈંગ દેટ સ્ટેજ, કશાયથી પણ પહેલા જે આપણા મિથ્યાત્વાદી જે દોષ છે, સી કશાય ઇઝ ઓલવે હિયર, કર્મોમાં જોડાવું ઇઝ બીકોઝ ઓફ ઓલ ઓફ ધીઝ. પણ સૌથી પહેલું ફાઉન્ડિંગ સ્ટોન ઇઝ મિથ્યાત્વ, વિચ ઇઝ મારી રોંગ બિલીફ. તો સંવરમાં શું કરીએ છીએ સૌથી પહેલા, કે અત્યાર સુધી જે આપણે આપણી જાતને જીવ આદિ નહોતા માનતા અને પર પદાર્થ જે શરીર આદિ છે એને હું મારું માનતો હતો, આ બધા વિશેની જે મારી માન્યતા જે રોંગ હતી એને મેં સુધારી. અચ્છા, મને કે અત્યારના કોઈ માણસ હોય, સપોઝ કોઈ પણ જીવ હોય બરાબર, બહુ ગુસ્સાવાળો હોય એકદમ, નોર્મલી આમ કોલેજ વોલેજમાં જાય ક્યાંય પણ તો એટલો ગુસ્સો આવે કે કોઈને પણ લાફો મારી આવે, સમથિંગ લાઈક ધેટ. હવે એને પાર્શિયલ સુખી થવું હોય તો એને પહેલા ગુસ્સો છોડવો પડશે કે પહેલા એને હું જીવ છું એ માનવું પડશે? બેમાં ડિફરન્સ સમજાય છે? ઇફ યુ સે કે હું જીવ છું એ માનવું પડશે, દેટ મીન્સ કે કોઈએ માની પણ લીધું હોય, સંવર નિર્જરા કરતા હોય, વિચ મીન સમ્યક દ્રષ્ટિ પણ હોય, પણ હજી પણ એવા હોઈ શકે કે એટલો ગુસ્સો આવે કે કોલેજમાં જઈને લાફો મારી આવે. સમજાય છે કે નહીં? ફરક સમજાય છે? હવે મને કહો કે ઇઝ ધીસ મોર ઇમ્પોર્ટન્ટ ઓર ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? સી, જ્યારે આપણે પોતાને જીવ માનવાનું શરૂ કરશું ને, પછી આ કશાય ને બધા ઓટોમેટિકલી ધીરે ધીરે ઓછા થઈને મન થશે. ઇમિડિયેટલી બંધ નહીં થાય, પણ ધીરે ધીરે ઓટોમેટિકલી ઓછા થશે. હાઉ એવર, જો કશાયને ડાયરેક્ટલી સ્ટોપ કરવાની ટ્રાય કરશું તો એ થશે જ નહીં, ગમે તેટલા એફર્ટ કરશું તો બી ઇમ્પલ્સિવલી આવી જ જશે. એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જીવની જે મિથ્યા માન્યતાઓ જે બધી છે એ પહેલાં છોડવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ સેનાથી છોડે છે? સૌથી પહેલા આજે સેકન્ડ કીધું ને, ઇન્દ્રિયો અને મનને જીતવાથી, અને કશાયોનો અભાવ કરવાથી, આ બે વસ્તુથી સંવર થાય એમ કીધું ને. તો જ્યારે જીવ પોતાને જીવ માને છે, તો ઓટોમેટિકલી આજે પાંચ ઇન્દ્રિયો પર પહેલા આખું એનું ફોકસ હતું, આ શરીર આદિ પાંચ ઇન્દ્રિયો પર આખું ફોકસ હતું, એ ત્યાંથી ઓટોમેટિકલી થોડું હટી ગયું અને પોતે હું જીવ છું એના ઉપર આવ્યું ને, એનો મતલબ જ એ કે ઇન્દ્રિયોને જીત્યા. સમજાય છે? જ્યારે જીવ પોતાને જીવ માને છે, ત્યારે ઓટોમેટિકલી આ પાંચે ઇન્દ્રિયો ઉપર જે એનું ઇનિશિયલી ફોકસ હતું એ ઓટોમેટિકલી ધીમું પડે છે. કેવી રીતે એ પણ સમજે કે સપોઝ મિથ્યા દ્રષ્ટિ જીવ છે બરાબર, હવે બહુ ગરમી થાય છે તો શું કરે? એકદમ અનઇઝીનેસ થઈ જાય ને કે ના, મને આઈ વોન્ટ ટુ ગો ઇન એસી સમવેર, આઈ હેવ ટુ ગેટ આઉટ, ઇટ્સ સો હોટ, રાઈટ? સ્પેશિયલી આપણે જે કોઈ ફોરેનથી લોકો આવ્યા હોય ને, એ લોકોને જોઈએ ને તો દે ગેટ સો અનઇઝી, બે સેકન્ડ પણ હીટ સહન ન કરી શકે. ઓન ધ કોન્ટ્રરી, સપોઝ આપણે કોઈ મુમુક્ષુ હોઈએ જેને આપણને ખબર છે કે ભાઈ હું તો જીવ છું બરાબર ને, આ શરીર આદિ એકચ્યુઅલી હું નથી, હવે બહારમાં અત્યારના ગરમી છે એવા સંજોગો છે, તો શું કરી શકે? થોડું સહન કરવું પડે, રાઈટ? તો આપણે ઓટોમેટિકલી આપણી જે સહન શક્તિ વધી ગઈ કે નહીં એના કરતા, સમજાય છે કે નહીં? તો આ સ્પર્શ ઇન્દ્રિયો ઉપર એની જેટલી લોલુપતા છે, એનું જેટલું એમાં આખું ફોકસ છે, આપણે ખાલી આત્માનો વિચાર કરવાથી પણ આપણું આટલું ઓછું થઈ જાય છે. તો જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય, જેણે અનુભવ કર્યો હોય, એને તો આ પાંચેય ઇન્દ્રિયો પર બહુ જ એનું જે જોડાણ હોય બહુ જ ઓછું થઈ જાય. અને આવું ઓછું થવાથી હવે ઓલો જે એકદમ જ અનઇઝીનેસ થઈ ગઈ એને કે નહીં આઈ હેવ ટુ ગેટ ઇન સમવેર, એને કેટલો અંદરથી કશાય થાય છે, એની સામે આ સમ્યક દ્રષ્ટિ જીવને અંદરથી બહુ ઓછો કશાય થાય છે. અને આવો કશાય ઓછો થવાથી ઓટોમેટિકલી એને બંધ પણ ઓછો થાય છે, બરાબર છે ને? જો આગળ વાંચે, આ સંવરનું સ્વરૂપ ક્લિયર થયું? હવે આ તો આટલું સંવર કર્યું બરાબર, આ સંવર તત્વ થયું, તે સંવરને ગ્રહણ કરવો જોઈએ. આગળ, હવે સંવર કર્યા પછી આગળ શું કરે છે? એકવાર આત્માનું સ્વરૂપ ઓળખાઈ ગયું, જણાઈ ગયું, પછી શું કરે છે? પછી તપની શક્તિથી, તપ અહીંયા શું છે? અહીંયા તપની શક્તિથી એટલે શું? તપનો શું મતલબ છે અહીંયા? તપ એટલે કે પોતાના આત્માને વારંવાર જાણવાની કોશિશ કર્યા કરવી, એમાં જ નિરંતર લીન રહેવાની એફર્ટ કરવી, એને કહેવાય છે તપ. હવે ઇફ ધેટ હેપન્સ બાય સિટિંગ ઇન અ સામાયિક, ધેન બી સો, ઓર ઇફ ઇટ હેપન્સ વાઇલ રીડિંગ મોર સ્વાધ્યાય, કે લિસનિંગ ટુ મોર પ્રવચન, કે સિંગિંગ મોર ભક્તિ, કે વોટ એવર, જેનાથી પોતાના આત્મામાં વધારે ને વધારે લીન રહેવાનો પુરુષાર્થ થાય છે, એ બહારની એક્શન એ કરવી, પણ અંદરમાં આ તપની વધારે મુખ્યતા છે. તો એ તપ કરવાથી કર્મોનું એકદેશ કરી જવું તેને નિર્જરા કહેવાય છે. અહીંયા એકદેશ કરી જવું શું મતલબ છે? હા, કર્મોનું પાર્શિયલી કરી જવું. તો સંવરમાં શું થયું હતું અને નિર્જરામાં શું ડિફરન્સ છે? અહીંયા
સંવરમાં નવા બંધાતા નથી,
વેરી ગુડ,
નિર્જરામાં ખરી જાય, બંધાય.
જે સંવરમાં જે નવા આવતા હતા કોન્સ્ટન્ટલી, એને આપણે પ્રિવેન્ટ કર્યા, અને નિર્જરામાં જે જૂના બંધાયેલા હતા એ હવે વધારે ને વધારે ખરે છે, તેને નિર્જરા કહેવાય છે. તે નિર્જરાને હંમેશા પ્રાપ્ત કરવી જોઈએ, તે નિર્જરાને હંમેશા પ્રાપ્ત કરવી જોઈએ. આ આપણે એમાં ઓલું બોટનું એક્ઝામ્પલ પણ લાસ્ટ ટાઈમ જોઈ લીધું છે, બરાબર? કોઈ બોટમાં કાણું પડ્યું હોય તો શું થાય? અંદર પાણી ભરાય છે, દેર ઇઝ એન ઇનફ્લો ઓફ વોટર, અંદર પછી ભરાય છે. તો હવે આપણે એને બોટને પ્રિવેન્ટ, નહીં તો સિંક થઈ જશે ને, અંદર ભરાયા જ કરશે. તો આપણે એને બચાવીએ તો સૌથી પહેલાં શું કરવું પડે? પહેલાં ઓલું કાણું બંધ કરવું પડે. એવી જ રીતે અહીંયા જે કર્મ કન્ટિન્યુઅસલી આવે છે એને પહેલાં રોકવા પડે, પછી કાણું બંધ કર્યા પછી અંદર જે પાણી ભરાયું હોય એને ધીરે ધીરે બહાર નાખવું પડશે. એટલે આપણા અંદર જે પહેલાથી કર્મો ભરાયેલા છે એને બહાર નાખવા પડશે, અને એટ સમ પોઈન્ટ એ બધા ખાલી થઈ જશે, એ મોક્ષ અવસ્થા. બરાબર, આ એક્ઝેક્ટ ફિટિંગ એક્ઝામ્પલ એની સાથે છે. ચલો, આપણું આટલું તો ઇન હવે આપણે પહેલા કરી લીધું, તો આ ભાવાર્થ જરાક નવો છે, એ આપણે હવે વાંચવાનું શરૂ કરીએ છીએ. જો ભાવાર્થ બધાને મળ્યો, પેજ 71, એમાં ફર્સ્ટ બુલેટ પોઈન્ટ, આ મિથ્યાત્વાદી જ આત્માને દુઃખનું કારણ છે, પણ પર પદાર્થ દુઃખનું કારણ નથી. તેથી પોતાના દોષરૂપ મિથ્યાત્વ ભાવોનો અભાવ કરવો જોઈએ. હવે આ એક્ઝામ્પલ, મતલબ આ જે પ્રિન્સિપલ છે એ તો આપણા ડે ટુ ડે લાઈફમાં બધે જ લાગુ પડે છે, બરાબર? જેવી રીતના કે આપણે કાર લઈને અહીંયાથી નીકળ્યા અને કોઈ રિક્ષાવાળો વચમાં ઘૂસે છે તો આપણને ગુસ્સો આવે કે નહીં? આવે ને. આપણે સ્ટ્રેટ લાઈનમાં જઈએ, જો વચમાં ઘૂસવાની ટ્રાય કરે છે, આપણો ફોલ્ટ નથી, ફોલ્ટ એનો જ છે, બરાબર? તો પણ આપણે એના પર ગુસ્સો કરીએ છીએ કે નહીં? અહીંયા શું કહે છે કે તો બી ફોલ્ટ તારો જ છે. કેમ આપણો છે? કેમ આપણો ફોલ્ટ છે? સૌથી પહેલા તો હું ગાડી ચલાવું છું, હું જીવ છું, આ ગાડી શરીર બધું જ અલગ છે, ત્યાંથી શરૂ કરો એકદમ. હા, હું જીવ છું, આ શરીર મારું છે, એ પહેલી ભૂલ થઈ ગઈ. આ ગાડી હું ચલાવું છું, એ સેકન્ડ ભૂલ થઈ ગઈ. પછી આપણે આપણી એક્સપેક્ટેશન કે ભાઈ મારા હાથમાં ગાડી છે એટલે હું જેમ ચલાવું કોઈ વચમાં નહીં આવવાનું, એ એક્સપેક્ટેશન આપણી થર્ડ ભૂલ થઈ ગઈ. કેટલા લેવલ્સ પર આપણી ભૂલો થાય છે જેને કારણે આપણને કશાયના પરિણામો આવે છે, બરાબર? સેકન્ડ એક્ઝામ્પલ, આપણે ક્લાસમાં ઘણીવાર ડિસ્કસ કરીએ છીએ કે મમ્મીને કેવું છે છોકરાને કે ભણે, પણ છોકરાને ભણવું નથી, બરાબર? એટલે મમ્મીને ગુસ્સો આવે છે. તો મમ્મીનો ગુસ્સો આવે છે એ છોકરાને કારણે છે કે પોતાને કારણે છે? પોતાના કારણે છે ને, કેમ કે સૌથી ફર્સ્ટ ભૂલ તો એ થઈ ગઈ કે હું જીવ છું અને આ શરીર, આ સંબંધો બધા જ મારા નથી. એવું હોવા છતાં એ છોકરાને મેં મારો છોકરો માની રાખ્યો છે, દેટ ઇઝ ફર્સ્ટ ભૂલ. સેકન્ડ ભૂલ કે હું જે કહું એમ એણે કરવું જોઈએ, એવી આપણી એક્સપેક્ટેશન છે, પણ એવું તો થતું નથી. જગતના દરેક પદાર્થ સ્વતંત્ર પરિણમન કરે છે કે નહીં? આ મંદિર મારું છે, બરાબર, આમાં ક્યાંય કાંઈ ખરાબ ન થવું જોઈએ. પણ હવે કાલે એક ઓલું વીજળીનો સ્ટ્રોક થાય અને આ વોલ જલી જાય, અહીંયા બધું કાળા ડાઘા પડી જાય, તો આપણા હાથની વાત નથી ને. કેમ કે જગતના દરેક પદાર્થનું સ્વતંત્ર પરિણમન થાય છે, તો પણ મારા પ્રમાણે થવું જોઈએ એવી આપણી જે ઈચ્છા છે એ આપણા કશાયનું કારણ છે અને એને કારણે આપણે દુઃખી થઈએ છીએ. તો આ મિથ્યાત્વ જે છે ને એ એકદમ એ રૂટ કોઝ લેવલ પર બેઠેલું છે. મિથ્યાત્વ એટલે કે આપણી જે ઊંધી માન્યતા છે એકદમ એ લેવલ પર બેઠેલું છે. ત્યાંથી એને સાફ કરશું ને તો આગળના બધા કશાયો ધીરે ધીરે ઓછા થઈ જશે. તો અહીંયા શું કહે છે કે આ મિથ્યાત્વાદી જ આત્માના દુઃખનું કારણ છે. આવું તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો, ઇવેન્ચ્યુઅલી તમે એને લગાવતા જશો ને તો સૌથી નીચેનું ગ્રાઉન્ડ લેવલ ટ્રુથ એ જ આવશે કે આ હું જીવ અને આ શરીર આદિ અલગ, અને એ આપણે માનતા નથી. એકચ્યુઅલી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે સપોઝ ફરીથી ગાડીનું જ એક્ઝામ્પલ લઈએ, આપણે કાર ડ્રાઈવ કરીએ છીએ અને ઓલો રિક્ષાવાળો વચમાં આવે છે, બરાબર, અને આપણને બહુ ગુસ્સો આવ્યો અને આપણે કાચ ખોલીને એને બે ચાર સંભળાવ્યું, બરાબર. હવે આ જે પૂરી ઇવેન્ટ થઈ એ પૂરી ઇવેન્ટમાં એકચ્યુઅલી મને બહુ ગુસ્સો આવ્યો, મને બહુ કશાય થયો, રાઈટ, તો મેં કર્મ બહુ બાંધ્યા, બરાબર. હવે એ કર્મનો જે પાઈ ડાયગ્રામ આપણે લઈએ અને એનું ડિસ્ટ્રીબ્યુશન કાઢીએ કે મારી કઈ એક્શનને કારણે કેટલા કર્મ બંધાયા, સમજાય છે ને. સપોઝ 100 કર્મ બંધાયા, બરાબર, 100 કર્મ બંધાયા, તો એમાંથી મારી કઈ એક્શનને કારણે કેટલા કર્મ બંધાયા. ફર્સ્ટ એક્શન ઇઝ કે મેં જે કાચ ખોલીને એને બે ચાર સંભળાવી દીધી, બરાબર, એટલે એને હું કહું છું ક્રિયા, કાચ ખોલીને સંભળાવી એ ક્રિયા, બરાબર. સેકન્ડ, અંદર મને જે ગુસ્સાના પરિણામ આવી ગયા કે અરે હું ચલાવતો તને આ, રાઈટ, એ પરિણામ. અને એની પાછળ કયું છે ત્રીજું, ત્રીજું છે આપણો અભિપ્રાય. આ અભિપ્રાય શું છે, આમાં બધી લેવલની મિસ્ટેક્સ લઈ લેવાની. એક તો હું જીવ છું, આ શરીર આથી અલગ છે, હું ગાડી ચલાવું છું, આ બધી જે આપણી ભૂલો છે એ બધું અભિપ્રાયની ભૂલો છે. તો હવે આ 100 કર્મોમાંથી કોને કારણે કેટલા બંધાયા, બોલો શું ગેસ છે તમારું? ક્રિયામાં મેક્સિમમ છે, ઓકે, વેરી ગુડ. વોટ ઇઝ યોર ઓપિનિયન, આઉટ ઓફ 100 કિસકી વજહ સે કિતને બંધે હૈ? અભિપ્રાય એન્ડ ક્રિયા આર મેક્સિમમ, પરિણામ ઇઝ મેક્સિમમ. બોલો તમારું શું કેવું છે, અભિપ્રાયમાં વધારે તમારે? સી, મેઇન પ્રોબ્લેમ ઇઝ અભિપ્રાય. ધીસ ઇઝ એ હિડન એનિમી ઇનસાઇડ. આઉટ ઓફ 100 મે બી મોર દેન 99 ઇઝ બીકોઝ ઓફ અભિપ્રાય, જે આપણા કન્ટિન્યુઅસલી ચાલુ છે. હવે આ તો મેં એક એવું એક્ઝામ્પલ લીધું જ્યાં આપણે ઓબ્વિયસલી ઓલાને બે ચાર સંભળાવી દીધી, રાઈટ. પણ હવે સપોઝ આપણે મંદિરમાં આવ્યા અને દાદી ચાલતા હતા દાદરા પર, એટલે મેં હાથ આપ્યો કે ભાઈ ચાલો તમે પણ, મને અંદરથી હા સરસ, મેં એમને હેલ્પ કરી, રાઈટ. હવે આ જે સારા ભાવ થયા એ સારા ભાવમાં બી 100 કર્મો બંધાયા. એ સારા ભાવમાં બી બિહાઇન્ડ ધ સીન જે મારો અભિપ્રાય છે કે હું જીવ છું એ નથી માનતો, આ શરીર હું છું એ હું માનું છું, મેં બાને હાથ આપ્યો, રાઈટ, ત્યાં જ મારી ભૂલ થઈ ને 99 કર્મો તો ત્યાં જ બંધાઈ ગયા. હાથ આપ્યો કે ન આપ્યો હજી ક્રિયા તો દૂરની વાત છે, પણ મને એવો વિચાર આવ્યો કે હું આમ કરું છું અથવા હું આમ કરું, બેઝિકલી લેટ મી ઓફર ધી હેલ્પ, ત્યાં જ એટલા કર્મ બંધાઈ જાય છે. અને આ મિથ્યાત્વ શું છે જેની આપણે વાત કરીએ છીએ, આ જેની મિથ્યાત્વની આપણે વાત કરીએ છીએ શું છે, એ આપણો રોંગ અભિપ્રાય છે, એ આપણો રોંગ અભિપ્રાય છે. એટલે આ જે આપણે સ્વાધ્યાય કરીએ છીએ પાઠશાળાનો, એ ખાલી ઉપર ઉપર ની વાત નથી, એકદમ નીચે જઈને આપણી ડીપ ડાઉન બિલીફ માં શું છે એ આપણે ક્લીન કરવાનું છે. સમજાય છે? ચાલો આગળ વધું. હા, ન કરવું. સી, લેટ ટેક ધ કાઉન્ટર કોરોલરી. આપણે મેથેમેટિક્સ માં કરતા હતા ને કે હવે સપોઝ ન કરીએ તો, એ નહીં કરીએ તો બીજું શું કરશું? એ નહીં કરીએ તો બીજું શું કરશું? નેગેટિવ થોટ્સ જ કરશું ને, તો એમાં તો ઉલટા ખરાબ કર્મ બંધાશે. હા, જો ઓબ્વિયસલી આપણે ભગવાનની જેમ આપણા આત્મામાં ઠરી જઈએ તો વસ્તુ અલગ છે, પણ જો હાથ આપવાનો વિચાર નહીં કરીએ તો એનાથી ઓપોઝિટ વિચાર કરીએ છીએ કે હાથ નહીં આપીએ તો એ તો ઉલટું નેગેટિવ થઈ ગયું, તો એ તો ઉલટા અશુભ ભાવ થઈ ગયો. એટલે કરવું ખરું, આપણી ભૂમિકામાં એ કરવું જ જોઈએ. કીડી ચાલે છે તો બચાવવું કે ન બચાવવું? હું ક્યાં બચાવી શકું છું? ત્યારે એમ ન લગાવાય, એ અભિપ્રાયની વાત આપણા આપણા જ્ઞાનમાં છે, પણ જે ક્રિયા તો જેમ થાય છે એમ જ થવી જોઈએ, એને બચાવવી જ જોઈએ. સમજાય છે? પણ બિહાઇન્ડ ધ સીન આપણા જ્ઞાનમાં શું હોવું જોઈએ કે ના, હું જીવ છું, આ કીડી અલગ છે, આ શરીર અલગ છે, મારા હાથની વાત જ નથી એને બચાવવું. એ જ્ઞાનનો વિચાર છે અને શરીરની બધી એફર્ટ છે કે એ બચે. સમજાય છે? ચાલો આગળ વધી. હા, આ મિથ્યાત્વાદી જ આત્માને દુઃખનું કારણ છે, પણ પર પદાર્થ દુઃખનું કારણ નથી. તેથી પોતાના દોષરૂપ મિથ્યા ભાવોનો અભાવ કરવો જોઈએ. સ્પર્શો સાથે પૂતગલોનો બંધ, રાગાદી સાથે જીવનો બંધ અને અન્યોને અવગાહ, તે પૂતગલ જીવાત્મક બંધ કહેલ છે. હવે આનો શું મતલબ, આ શું કહે છે? આપણે પહેલા જોયું હતું ને પૂતગલમાં કઈ કઈ ક્વોલિટીઝ છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ. હવે એમાં સ્પર્શમાં 8 અલગ અલગ ટાઈપ્સ આપણે જોઈ હતી, બરાબર? 8 અલગ અલગ, ઠંડુ, ગરમ, રૂખું, ચીકનું, હલકું, ભારી અને કડક અને નરમ. તો એમાંથી જે એક ચીકણું અને રૂખું, આ બે ટાઈપ છે. ચીકણું ઇઝ સ્ટીકી અને રૂખું ઇઝ ડ્રાય. તો આ જે ચીકણું જે એની ક્વોલિટી છે પૂતગલ પરમાણુની, એ ચિકાસને કારણે એનામાં એવી એબિલિટી આવે છે કે બે પરમાણુ એકબીજાને સ્ટિક થાય, બે પરમાણુ એકબીજાને સ્ટિક થાય. આ ચોક કેવી રીતના બને? ઘણા બધા પરમાણુ એક સાથે આવીને ચિપકીને એક આ કોમ્બિનેશન બને છે, રાઈટ? કેમ કે એ પરમાણુઓમાં ચિકાસ નામની એક ક્વોલિટી છે. જીવમાં એ ક્વોલિટી છે? જીવમાં એ ક્વોલિટી છે ના, કેમ કે જીવમાં તો આ 4 બેઝિક ક્વોલિટીઝ જ નથી, રાઈટ? તો કર્મનું જીવ સાથે બંધન કેવી રીતના થાય છે? ક્વેશ્ચન ઇઝ, કર્મનું જીવ સાથે બંધન કેવી રીતના થાય? આપણે કહીએ ને કર્મો આવે છે, જીવ સાથે બંધાય છે, કર્મો જડે છે, તો કેવી રીતના થાય? જીવમાં તો બાંધવાની ક્વોલિટી જ નથી છે ને, વિચારવાની વસ્તુ છે ને. જુઓ,
એક સમયનો પર્યાયની દશા છે કે વોટ
ના, પણ પર્યાયની દશા એટલે જીવમાં એક ગુણ જ નથી, તો પર્યાયમાં એ કેવી રીતના એવી રીતના ચીપકવાનો ગુણ આવી શકે? See, the point is, where does it stay? કર્મ આવે છે, દેટ ઇઝ ઓકે, બરાબર? કંઈક કારણસર આવે છે, વેરી ગુડ, વેરી ગુડ. થાય છે શું કે આ આત્મા છે, સપોઝ મારી ડ્રોઈંગ ઇઝ વેરી પુઅર, પણ સમજો કે આ આત્મા છે, સમજો આ આત્મા છે, બરાબર? તો કર્મ પરમાણુ અહીંયા હતા, જીવે કંઈક પરિણામ કર્યા, તો થયું શું કે અહીંયા ઓલરેડી ઘણા બધા કર્મ હતા ને, એક કારમાણ શરીર ઓલરેડી અહીંયા છે ને આત્માના પ્રદેશોમાં, ઓલરેડી ઘણા બધા કર્મ અહીંયા છે, તો આ કર્મ પરમાણુ આવીને ઓલા કર્મ પરમાણુ સાથે બંધાઈ જાય છે. બરાબર. તો એકચ્યુઅલી શું થાય છે, એકચ્યુઅલી જોવા જઈએ તો અત્યારના આ જીવ એક સ્વતંત્ર વસ્તુ છે, અને આ અનંત પરમાણુઓ જે જીવના એરિયામાં પડ્યા છે એ એક સ્વતંત્ર એન્ટિટી છે. ફરીથી જીવ એક સ્વતંત્ર એન્ટિટી છે, અને જીવના એરિયામાં જ જે અનંત પરમાણુ એક સાથે પડ્યા છે એ એક સ્વતંત્ર એન્ટિટી છે. બટ બીકોઝ એક એવું જ કંઈક કોઇન્સિડન્સ છે કે જ્યાં જ્યાં જીવ જાય છે ત્યાં ત્યાં એ પરમાણુ પણ જાય છે. ફરીથી આજે મેં હાથ હલાવ્યો, આ હાથ હલાવ્યો તો અહીંયા જે અનંત પરમાણુ પડ્યા છે એ પણ એ જ રીતે હલે છે, એવું કોઇન્સિડન્સ જોવામાં આવે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ, પણ એવું જ થાય છે. અને એને એમ કહેવાય છે કે કર્મ જીવ સાથે બંધાયેલા છે. હવે જ્યારે કર્મનો ટાઈમ પૂરો થઈ જાય, સ્થિતિ એની પૂરી થઈ જાય, તો આ હાથ હલે ને કર્મ ત્યાં રહી જાય, જ્યાં પહેલા હાથ હતો ત્યાં એ રહી જાય છે. તો એને એમ કહેવાય કે ઉદયમાં આવીને ખરી જાય. સમજાય છે? એ જ્યારે જીવનું, અત્યારના જીવનું એક ક્ષેત્ર બંધન છે, એક ક્ષેત્ર અવગાહન છે કે જ્યાં જીવ છે ત્યાં જ ઓલા પરમાણુ પડ્યા છે, એને એમ કહેવાય છે કે કર્મ જીવ સાથે બંધાયેલા છે. એકચ્યુઅલી કઈ બંધાયેલા નથી, એકચ્યુઅલી બે સ્વતંત્ર છે, પણ જે એરિયામાં જીવ છે ત્યાં જે પરમાણુઓ છે એટલે એમ કહેવાય છે કે બંધાયેલા છે. તો અહીંયા શું કહે છે, અહીંયા શું કહે છે કે સ્પર્શો સાથે પુદ્ગલોનો બંધ, એટલે કે પુદ્ગલોના આ બે પુદ્ગલ પરમાણુના સ્પર્શ ગુણને કારણે એકબીજામાં જે બંધ થાય છે એ સ્પર્શને કારણે થાય છે. પછી રાગાદી સાથે જીવનો બંધ, જીવના રાગાદી પરિણામ થાય છે, એટલે એ કર્મ આવીને જીવના પ્રદેશોમાં અટકી જાય છે અથવા જીવના પ્રદેશોમાં આવીને રોકાઈ જાય છે. અને અન્યોન્ય અવગાહ, તે પુદ્ગલ જીવ આત્મક બંધ છે, એકબીજાને અવગાહ આપે છે. આ પુદ્ગલ અને જીવ એકબીજાને અવગાહ એટલે કે અકોમોડેટ કરે છે. એક જ એરિયામાં બે જણ રહે છે એને પુદ્ગલ જીવાત્મક બંધ કહેવાય છે. ફરીથી બે પુદ્ગલોનો બંધ એના સ્પર્શ ગુણમાં સ્ટિકી પ્રોપર્ટી છે એને કારણે થાય છે. સો એકચ્યુઅલી દે સ્ટિક ટુ ઈચ અધર. અને જીવ અને પુદ્ગલોનો બંધ ખાલી એક એરિયામાં આવીને રહેવાને કારણે થાય છે, એને અન્યોન્ય અવગાહ બંધ કહેવાય છે. અને એ કોને કારણે થાય છે, તો જીવના રાગાદી પરિણામોને કારણે એમાં એવી લાયકાત ઊભી થાય છે કે એ એરિયામાં કર્મ આવીને રોકાય છે. સમજાય છે? હવે આવું શું કામ છે, આમાં ઘણા બધા આપણને ડાઉટ્સ આવી શકે ને, આવું જ કેમ, ધીસ સાઉન્ડ સો સ્ટ્રેન્જ, ધીસ સાઉન્ડ સો વન સાઇડેડ, એમ કે આવું જ શું કામ. પણ એનો કોઈ આન્સર નથી, બસ આવી ફિનોમિના જોવામાં આવે છે, આવી જ ફિનોમિના દુનિયામાં જોવામાં આવે છે કે આ પરમાણુ અહીંયા આવીને રોકાય. હવે એના એક્ઝામ્પલ તરીકે વી નો દેટ ધીઝ હેર અને આ નખ એ બે તો અજીવ છે કે નહીં, હા, એને આપણે કાપી નાખીએ તો કાંઈ આપણને પેન થતું નથી, તો એ અજીવ છે કે નહીં? તો એ અજીવ પણ મારી સાથે અત્યારના જાય છે કે નહીં? બધે જાય છે ને. હું જ્યાં જાઉં છું, સપોઝ હું એમ અઝ્યુમ કરી લઉં કે આ બોડી હું છું, સપોઝ એમ અઝ્યુમ પણ કરી લઈએ, તો પણ આ અજીવ મારી સાથે સાથે બધે જાય છે કે નહીં? આ અજીવ મારી સાથે સાથે જાય છે કે નહીં? ક્યાં સુધી જાય છે? જ્યાં સુધી એનો બસ ટાઈમ છે બહુ વધી જાય તો પછી આપણે કાપીને નાખી દઈએ. એવી જ રીતે આ જ એરિયામાં કર્મ પરમાણુ અત્યારના છે એ આપ જીવની સાથે સાથે બધે જાય છે, એવો જ એનો સંબંધ છે. અને જ્યારે એનો ટાઈમ પૂરો થઈ જાય ત્યારે કર્મ ખરી જાય છે. ચલો આ છોકરાઓ આવી ગયા, મતલબ ત્યાં પતી
ગયું.
આગળ આગળ આપ અન્યોન્ય બંધ કહેલ છે. ચાલો આગળ 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 તો પુદ્ગલ જીવાત્મક બંધ કહેલ છે. આ પ્રવચન ચાર ની ગાથા 177 માંથી છે, એમાંથી બધા ડિટેલ યુ કેન રીડ. હવે રાગ પરિણામ માત્ર એવો જે ભાવ બંધ તે દ્રવ્ય બંધ નો હેતુ હોવાથી તે જ નિશ્ચય બંધ છે જે છોડવા લાયક છે. હવે આ શું કીધું, આ લાસ્ટ લાઈન શું કીધું ફરીથી વાંચીએ. રાગ પરિણામ માત્ર એવો જે ભાવ બંધ તે દ્રવ્ય બંધ નો હેતુ હોવાથી તે જ નિશ્ચય બંધ છે તે છોડવા યોગ્ય છે. આપણે આશ્રમ ને બંધ બે માં બે બે ટાઈપ જોઈ હતી, એક ભાવ બંધ દ્રવ્ય બંધ અથવા ભાવ આશ્રમ અને દ્રવ્ય આશ્રમ, રાઈટ. તો ભાવ વસ્તુ શું છે, જીવના પરિણામોની વાત છે, અને દ્રવ્ય વસ્તુ શું છે, એ કર્મોના પરિણામની વાત છે, બરાબર. આ તો બધાને ખબર હશે. ફરીથી ભાવ બંધ અને દ્રવ્ય બંધ, આમાં શું મતલબ શું છે, આશ્રવ શું હતું, જીવમાં મોહ રાગ દ્વેષ આદિ પરિણામ થવા, બરાબર, એ ભાવ આશ્રવ છે, અને કર્મોનું આવવું એ દ્રવ્ય આશ્રવ છે. એવી જ રીતે બંધમાં જીવ આ મોહ રાગ દ્વેષ આદિ પરિણામોમાં અટકી જવો એ ભાવ બંધ છે, અને કર્મોનું આવીને જીવના પ્રદેશોમાં અટકી જવું એ દ્રવ્ય બંધ છે, કરેક્ટ. જે જે જીવના પરિણામોમાં ચેન્જીસ છે બધા ભાવથી ઇન્ડિકેટ થાય છે, અને કર્મોમાં જે ચેન્જીસ થાય છે દ્રવ્યથી ઇન્ડિકેટ થાય છે. તો આ જે કર્મોનું આવવું અને જીવમાં અટકી જવું એ શેને કારણે થાય છે, કે જીવમાં જે આ ભાવ વિકાર થાય છે, જે ઇમ્પ્યોર ભાવો થાય છે એને કારણે થાય છે, રાઈટ. તો જીવમાં મિથ્યાત્વાદી ભાવો થયા, જીવ એમાં અટકી ગયો, તો કર્મ આવીને જીવ સાથે બંધાઈ ગયો. તો બીકોઝ દિસ ઇઝ ધ કોઝ અને દિસ ઇઝ ધ ઇફેક્ટ, અમંગ ધ ટુ દિસ ઇઝ ધ મેઇન રૂટ કોઝ, દિસ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ, કરેક્ટ. તો અહીંયા એ જ કહે છે કે આ જે જીવમાં રાગ પરિણામ જે થયા, જે ભાવ બંધ થયા, તે દ્રવ્ય બંધ નો હેતુ એટલે કે એનું કોઝ કારણ હોવાને કારણે આ જ નિશ્ચય બંધ છે. નિશ્ચય બંધ અહીંયા શું મતલબ છે, ખરેખર બંધ આ જ છે. જે આપણે નિશ્ચય શું કીધું પહેલા, નિશ્ચય ને વ્યવહાર વસ્તુ જેવી છે એવી કહી દેવી, તો નિશ્ચયમાં બંધ એટલે કે ખરેખરો બંધ આ જ છે. માટે આ બધા જીવના વિકારી પરિણામ છોડવા લાયક છે, એટલે કે જીવના ભાવ આશ્રવ ભાવ બંધ આદિ છોડવા લાયક છે, બરાબર. આ આપણે એક પોઈન્ટ કર્યો, આપણે બાકીના પોઈન્ટ આગળ નેક્સ્ટ ક્લાસમાં
જોઈશું.
હા, એનું આનું ફર્ધર રૂટ કોઝ મિથ્યાત્વ છે. આ જે મિથ્યાત્વ રાગ દ્વેષ આદિ પરિણામ થાય છે એનું ફર્ધર રૂટ કોઝ જીવના મિથ્યા અભિપ્રાય એટલે કે મિથ્યાત્વ છે. વેરી ગુડ. ચાલો આપણે અહીંયા પૂરું કરીએ છીએ જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માં સે નો જય.